समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार एनो स्वाध्याय चाले छे। अपने बे गाथा सुधी स्वाध्याय कर्यो छे। हवे त्रीजी गाथानी शुरुआत करता पहला हजी बीजी गाथाना भावार्थ में थोड़ो दृष्टिपात करिए तो ए योग्य रहेशे। जीव ए वस्तु छे, जीव ए पदार्थ छे, छ द्रव्यों में एक ए द्रव्य छे, अने ए जीव नामनी वस्तु ए पदार्थ ए जीव शब्द द्वारा अथवा तो जीव पद द्वारा ए पद थी ए ए ख्याल में आवे छे जे ए शू छे। जीव कहो के आत्मा कहो ए जे पद छे ए शब्द नो समूह छे, ए अक्षर नो समूह छे, ए जीव ए अक्षरो नो समूह छे, अने ए ए द्वारा जे पद बन्यु ए वाचक छे, ए जणावनारू छे कोईकने, अने ए जेने जणावे छे। आपणे बोलीए तो छीए जीव आत्मा शब्द तो वापरीए छे, पण ए वखते आत्मा बोलीए छीए त्यारे खरेखर ए आत्मानो ख्याल आवे छे, એના વાચ્યનો પૂરેપૂરો ખ્યાલ આવે છે કે આપણે જેને આત્મા કહીએ છીએ તે આવો છે? અત્યાર સુધી આપણે આત્મા 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 બોલતા આવ્યા છીએ, પણ એમાં કેટલી વખત આત્મા કહેતાની સાથે આત્માના બધા લક્ષણો, બધા ગુણોનો, એની બધી વિશેષતાઓનો, એના પરિણામનો, એના સ્વરૂપનો ખ્યાલ આવે છે? એના સ્વરૂપનો ખ્યાલ આવવો જોઈએ, નથી આવતો એ વાત સાચી છે, પણ એના સ્વરૂપનો ખ્યાલ આવવો જોઈએ। અને એટલા માટે જ જ્યારે આત્મા સંબંધી કુમકુંદાચાર્ય ભગવાને વાત કરી કે એ પોતે પોતાના રૂપે પરિણમન કરે છે ત્યારે એ સ્વસમય છે। પોતાના રૂપે પરિણમન કરવું એટલે કે એનું પરિણમન શુદ્ધ નિર્મળ પરિણમન થાય, અને પરિણમન થયું એટલે શું થયું, એક કાર્ય થયું, અને એ કાર્યના પરિણામ રૂપે એક નવી સ્થિતિ ઉત્પન્ન થઈ, નવી દશા ઉત્પન્ન થઈ, જેને આપણે પર્યાય કહીએ છીએ। એટલે એ પર્યાય જે છે એ શુદ્ધ પરિણમન જેવો છે, આત્મા એ જ રૂપે એ પરિણમે ત્યારે જે પર્યાય થાય છે એને આપણે શુદ્ધ પર્યાય કહીએ છીએ। સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, આ બધી શુદ્ધ પર્યાય છે। કેવળ જ્ઞાન થયા પછીથી એ બધું સમાઈ જાય છે એમાં, કેવળ જ્ઞાનની પર્યાયમાં, એમાં કેવળ જ્ઞાન છે અને કેવળ દર્શન છે, અને એ જ પૂર્ણ ચારિત્ર છે। એટલે એ પર્યાય ઉત્પન્ન થાય છે એ સિદ્ધિની પર્યાય છે। એટલે કેવળ જ્ઞાન થયા પછીથી તીર્થંકર ભગવાનને પણ, કેવળી ભગવાનને પણ ચાર અધાતી કર્મ બાકી રહ્યા હોય તો પણ જે પર્યાય જે છે એ તો નિર્મળ શુદ્ધ પર્યાય છે, અને એટલા માટે એને ભાવ મોક્ષ કહેવામાં આવે છે। એટલે સિદ્ધની પર્યાય છે એ એ પૂર્ણ શુદ્ધ છે। એવી જ શુદ્ધ પર્યાય જીવ જ્યારે પોતે નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે ત્યારે એવી જ પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે। એટલે એ શુદ્ધ નિર્મળ પરિણમન જે છે એ જ્યારે થઈ રહ્યું છે એ સમયે જીવ પોતે પોતાના રૂપે પરિણમી રહ્યો છે, એ પોતે પોતાપણે છે। જીવ આત્મા પોતે પોતાપણે છે એટલે નિર્મળ શુદ્ધ પર્યાય થઈ રહી છે। એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં સ્થિત એમ કહેવામાં આવ્યું। એટલે કે એવી પર્યાય જ્યારે થઈ રહી છે ત્યારે એ વખતે એ આત્મા પોતે સ્વ સમય છે એટલે એ પોતે પોતાના સ્વરૂપે પરિણમન કરી રહ્યો છે. હવે આ વાત કહેવાની હતી અને એની સાથે કે જ્યારે એ પોતાના સ્વરૂપે નથી પરિણમન કરતો અને પરના લક્ષે બીજાના લક્ષે એની સાથે જોડાઈને મોહને કારણે, ખરેખર તો મોહને કારણે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે, ખરેખર તો એ પોતાની નબળાઈને કારણે, પોતાના પુરુષાર્થની એવી નબળાઈને કારણે એ પર સાથે જોડાય અને એ પરના ભાવે પરિણમન કરે છે. પરના ભાવે પરિણમન કરે એટલે એ ભાવ એના જ છે, પણ એ ભાવ એ વિભાવ ભાવ છે, એ એના સ્વભાવમાં રહેલા ભાવ નથી, અન્ય ભાવ છે. એટલે એ એની એ વિકૃતિ છે, એ એની હીણી દશા છે, એના એવા એ હીણા આત્મપરિણામો થયા છે એવી દશા છે. કરનાર તો જીવ જ છે પોતે જ, તો એવા પરિણામે જ્યારે વર્તે છે ત્યારે એ પર સમય કહેવાય છે. આ વાત કુંદકુંદાચાર્ય ભગવાને મૂકી ત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એમ થયું કે પહેલા હું બધાને જીવ કેવો છે એ તો કહી દઉં, અને એમ કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને જે જીવ એ બે અક્ષર દ્વારા જે પદ બન્યું અથવા આત્મા એ જે શબ્દ બન્યો છે એ શેનો વાચક છે, એ શું જણાવનારો છે એમ કહી અને આપણને આત્મા સંબંધીની ખૂબ વાત કરી દીધી. અને પછી કુંદકુંદાચાર્ય ભગવાને જે વાત કરી એ વાતને પછી સમજાવી, એટલે પહેલા જે વાત કરવામાં આવી એ કેવો આત્મા એમ કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં વિસ્તાર કર્યો કે આવો આત્મા એ જ્યારે પોતે પોતાના સ્વરૂપે પરિણમે છે ત્યારે એ સ્વ સમય છે, પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે એ સ્વ સમય છે. એટલે આત્મા આત્મા પણે પરિણમે છે ત્યારે એ પોતે સ્વ આત્મા છે, અને એ પોતે બીજાના ભાવે અથવા તો બીજાના લક્ષે અથવા તો બીજા પ્રકારે સ્વ સિવાયનો કોઈ પણ અન્ય પ્રકાર છે તે ભાવે પરિણમે છે તો એ પર સમય છે. પણ આ કહેતા પહેલા જે પેલી વાત કરીને કે આત્મા કહેતા શું ખ્યાલમાં આવે છે એ જે વાત કરી એ ઘણી મહત્વની છે. આજે સહેજ આપણે એ પણ ફરીથી લઈએ છીએ કે એમાં શું કહેવામાં આવ્યું. જીવ નામના પદાર્થનું નામ સાત બોલથી એ વર્ણન કરવામાં આવ્યું છે. એ સાત બોલ ગુરુદેવે બહુ સુંદર રીતે આપણને કહ્યા છે, ફરી ફરીને આપણે એને યાદ કરીએ અને એનું મનોમંથન ચાલ્યા કરે તો સ્વરૂપ પ્રત્યે અહોભાવ આવ્યા વિના રહે જ નહીં. સ્વરૂપનું મહાત્મ્ય લાવવા માટે આ સાત બોલ જે છે ને બહુ મહત્વના છે. એટલે આ પદ જીવ એ અક્ષરોનો સમૂહ તે પદ, અને તે પદથી જે દ્રવ્ય પર્યાયરૂપ, દ્રવ્ય પર્યાયરૂપ છે ને આત્માનું સ્વરૂપ કેવું છે, દ્રવ્ય છે અને એને પર્યાય છે. દ્રવ્ય બન્યું છે શેનાથી, તો કે ગુણોથી બન્યું છે. દ્રવ્ય પર્યાયરૂપ અનેકાંત સ્વરૂપ પણ નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ એ જીવ છે. એ જીવ દ્રવ્ય અને પર્યાય રૂપે છે. આપણે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણ કહીએ છીએ, તો દ્રવ્ય બન્યું છે એ ગુણોથી બન્યું છે, એટલે દ્રવ્ય ગુણને પર્યાય કહો કે દ્રવ્યને પર્યાય રૂપ કહો, બેનો અર્થ એક જ થાય છે. એ સમજાવવામાં આવે છે અને એ સમજવા માટે દ્રવ્ય ગુણ અને પર્યાય આપણે કહીએ છીએ. ખરેખર તો આત્મા તો કોઈ ખંડિત વસ્તુ નથી, એના કોઈ ભાગ પડતા નથી, એ તો અખંડ ચીજ છે. પ્રદેશ કહીએ છીએ ને આત્માના પ્રદેશ, તો પણ એમ નહીં સમજવું કે પ્રદેશ એટલે એક એક કરીને બધા પ્રદેશો જોડાયા હોય એવું નહીં. આપણે પેલા સાયન્સમાં જોતા હોઈએ ને માઇક્રોસ્કોપમાં, તો પછી આપણને બધા સેલ્સ, બધા જોડાયેલા સેલ્સ દેખાય બધા. કંઈક કોઈ પણ વસ્તુ માઇક્રોસ્કોપમાં આપણે સેક્શન લઈએ અને પછી જે જોઈએ છીએ, દાખલા તરીકે મેઝનું સેક્શન લઈને આપણે જોતા હતા સાયન્સની અંદર, તો એમાં પછી બધા જાત જાતના સેલ્સ બધા દેખાતા હતા. હવે તો નામે યાદ નથી રહ્યા, પણ ઘણી જાતના એ પ્રમાણે એનાટોમીમાં પણ જે જોતા હતા તેમાં પછી કઈ કઈ જાતના સેલ્સ હોય, પેરેન્કાઇમેટસ ને આ તે બધું ઘણું આવતું હતું. એ બધા સેલ્સ બધા જોડાયેલા દેખાય આપણને એકબીજાની સાથે આમ, અને એનાથી આખું શીટ બનતું હોય એવું આપણને લાગે. એટલે એ કલ્પના આપણને આવે કે આત્માના પ્રદેશો એટલે આ પ્રમાણે હશે, ના એમ નથી. એવી રીતે કંઈ જોડાઈને પ્રદેશ એક એક પ્રદેશ જોડાઈને બન્યા છે એમ નહીં, એ તો અખંડ સ્વરૂપ છે. પણ એનું પરિમાણ કેટલું એ કહેવા માટે એને અસંખ્યાત પ્રદેશ પરિમાણ કહેવામાં આવ્યું. એ પરિમાણની અપેક્ષા એ છે. એટલે સમજાવવું હોય ત્યારે એમ કહીએ છીએ કે એ અખંડ આત્મા જે છે એ અસંખ્ય પ્રદેશી આત્મા છે, અને પછી દરેક પ્રદેશમાં એ બધા ગુણો રહ્યા છે એમ આપણે એમ કહીએ છીએ. પણ ખરેખર તો એ પરિમાણ દર્શાવવા માટે છે. આત્મા જે છે એમાં કોઈ ભાગ છે નહીં, ખંડ ખંડ વસ્તુ છે જ નહીં, એ એક વસ્તુ છે, અખંડ વસ્તુ છે. એ અખંડ સ્વરૂપ જે છે આખું એક, એ દ્રવ્ય, એ ગુણોનો સમૂહ, અને એ ગુણોનું પરિણમન થાય છે એ એની પર્યાય, એવું એ સ્વરૂપ છે. અને એ સ્વરૂપ વિશેની અહીંયા વાત કરી કે આ જે નિશ્ચિત કરવામાં આવ્યું કે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ અને એકાંત સ્વરૂપ પણ જે નિશ્ચિત કરવામાં આવે છે તે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત નથી અહીંયા કરવાની. અહીંયા જે વાત કરવામાં આવે છે તે દ્રવ્ય ગુણ પર્યાયની અહીંયા તો પહેલા વાત લેવી છે. એ આખો જે જીવ નામનો પદાર્થ એ કેવો છે એને પહેલા સિદ્ધ કરે છે. કેવો છે કહેતા પહેલા એને સિદ્ધ કરે છે. એ સાત વાત કરી એમાં પહેલા તો એને એ રીતે એને સિદ્ધ કર્યો કે એ આ રીતે છે હોવા પણ એનું નક્કી કર્યું. અને પછી એ જીવનું સ્વસમય અને પરસમય પણ એટલે એ પરિણમનની વાત કરી અને એને પછી સ્પષ્ટ કરે છે. તો એમાં જે સાત વસ્તુ લીધી એ આપણે જરાક ફરીથી આપણે લઈએ. પહેલી વસ્તુ એ લીધી કે જીવ પદાર્થ ઉત્પાદ વ્યય દ્રવ્યમય સત્તા સ્વરૂપ છે. સત્તા સ્વરૂપ કહીને શું કહ્યું કે એ હોવા પણ છે, નિશ્ચિત વાત છે, અને છે તો પછી પ્રશ્ન એની સામે થાય તો કે ક્યારથી છે. ક્યારથી છે કહીએ તો કે થોડા વર્ષોથી છે કે ના ના એની પહેલાથી છે, ઘણા વર્ષોથી છે તો કેટલા વર્ષો, 100 વર્ષ, 1000 વર્ષ, 10000 વર્ષ, 1,00,000 વર્ષ, 1,00,000,000 વર્ષ, 1,00,000,000 વર્ષ, કેટલા વર્ષ, પ્રશ્નનો જવાબ મળતો નથી. ના એની પહેલા પણ હોવો જોઈએ, એની પહેલા પણ હોવો જોઈએ. કેમ કે જો એની પહેલા નહોતો તેનો અર્થ એવો થાય કે એ ઉત્પન્ન થયો. ક્યારેક એ ઉત્પન્ન થયો તો જીવ ઉત્પન્ન તો થઈ શકતો નથી. જો જીવને ઉત્પન્ન કરી શકાતો હોય તો આજે પણ ઉત્પન્ન કરાય, અને જે ઉત્પન્ન થાય એનો નાશ પણ થાય, તો એવું તો થતું નથી. જીવ ઉત્પન્ન તો થઈ શકતો નથી, તો એનો અર્થ એ થાય કે અનાદિનો છે, અનંતકાળથી છે. અને અનંતકાળથી અનાદિથી જે વસ્તુ છે 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 છે, હોવા પણ છે, વર્તમાનમાં પણ છે, તો પછી ભવિષ્યમાં પણ રહેવાની જ છે, નાશ એનો થવાનો છે જ નહીં. એટલે એ સત્તાપણે છે તો પણ કેવી સત્તાપણે કરીને વાત કરી કે સત્તાપણે છે, પણ છે પણ છતાં એ અનંતકાળથી છે, અત્યારે છે, ભવિષ્યમાં પણ રહેશે, પણ એનું સ્વરૂપ કેવું છે? નિત્ય અને અનિત્ય એ બે ભેગું કરીએ એ વાત આમાં લીધી. એ નિત્યપણે છે અને અનિત્યપણે પણ છે, પણ છે, હોવાપણે છે, એટલે સત્તામાં રહ્યો છે. નિત્યપણું છે એ ધ્રુવનું નિત્યપણું છે, અને અનિત્યપણું જે છે એ પર્યાયનું અનિત્યપણું છે. એટલે એ જીવ નામનો પદાર્થ, એ ગુણોનો પિંડ, એ પરિણમન કરે છે, એટલે બદલાયા કરે છે. દરેક સમયે પરિણમન કરવાને કારણે બદલાતો રહ્યો છે. અનંત કાળથી છે છતાંય એ બદલાતો રહ્યો છે, એમને એમ કુટસ્થ નથી, કુટસ્થ નથી, બદલાયો છે. પણ બદલાયો છે ક્યાં? તો કે પર્યાયમાં બદલાયો થયો છે. મૂળ સ્વરૂપમાં ફેરફાર નથી થયો. મૂળ સ્વરૂપ આખું કંઈ બદલાઈ ગયું છે એમ નથી, એ તો એવું ને એવું જ રહ્યું છે મૂળ સ્વરૂપ. છતાંય બદલાવ છે, તો એ બદલાય છે તે શું છે? એ પર્યાય છે, એ સ્થિતિ છે. પણ મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી. એટલે એ જે સ્થિતિ જે બદલાય છે એ સ્થિતિની વાત કરી કે એ સ્થિતિ બદલાવી, એટલે પહેલા એક સ્થિતિ હોય એ સ્થિતિનો નાશ થવો અને બીજી નવી સ્થિતિ ઉત્પન્ન થવી, એ બંને એક જ સમયમાં થાય છે. અને એ વખતે જે ન બદલાતો, જે ન બદલાતો એનો મૂળ અંશ જે છે એ એવો ને એવો જ રહ્યો છે, એટલે એ સત્તારૂપે એમ જ રહ્યો છે. એટલે એવી સત્તાનો સ્વીકાર આપણે કરવાનો છે, એવા અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે, એવા હોવાપણાનો સ્વીકાર કરવાનો છે કે ના, આવો જીવ છે છે ને છે, અને એની અનાદિથી એની હયાતી છે, અને અનંતકાળ સુધી એ રહેવાનો છે, અને એનામાં કોઈ ફેરફાર થવાનો નથી. જે ફેરફાર થવાનો છે તે એની સ્થિતિમાં ફેરફાર થવાનો છે, એટલે પર્યાયમાં ફેરફાર થવાનો છે. અને એવો પર્યાયમાં ફેરફાર ભૂતકાળમાં પણ અનંતવાર થયો છે, વર્તમાનમાં એની એક કોઈ સ્થિતિ છે અને ભવિષ્યકાળમાં એવી એની અનંત પ્રકારે સ્થિતિ હશે. પણ ગમે તે પ્રકારે એની એ સ્થિતિ થાય તે છતાં પણ એ મૂળ તત્વ બદલાતું નથી, એ ધ્રુવ છે. એ વાતને, એના અસ્તિત્વ સાથે એ વાતને સાંકળી અને પહેલું કહેવામાં જે આવ્યું એ બહુ સરસ રીતે કહ્યું કે જીવ પદાર્થ ઉત્પાદ વ્યય એટલે પર્યાયના ઉત્પાદ વ્યય. પર્યાયનું ઉત્પન્ન થવું એને પર્યાયનો ઉત્પાદ કહેવાય છે, અને પર્યાયનો વ્યય થવો એને પર્યાયનો વ્યય કહેવાય, એનો નાશ થવો અથવા તો એનું વિલીન થઈ જવું. ખાસ કરીને શબ્દ વિલીન થઈ જવું એ મૂકવામાં આવે છે કે પર્યાય જે છે તે ઉત્પન્ન થઈ અને પછી વિલીન થઈ ગઈ. એટલે જીવ પદાર્થ ઉત્પાદ વ્યય અને દ્રવમય સત્તા સ્વરૂપ છે. ટીકામાં ઉત્પાદ વ્યય ધ્રુવની એકતારૂપ અનુભૂતિને સત્તા કહેલ છે. અનુભૂતિ શબ્દનો અહીંયા અર્થ થાય છે એવું રહેવા પણ. ટીકામાં જે ઉત્પાદ વ્યય ધ્રુવની એકતારૂપ રહે છે એને સત્તા કહે છે, એમ જ રહે છે, એમાં કોઈ બદલાવ નથી થતો. ઉત્પાદ વ્યય ધ્રુવ એમ જ ચાલ્યા આવે છે, એમ જ રહેવું જ છે, એટલે એને સત્તા કહી છે. અને અનુભૂતિનો અર્થ સત્તા થાય છે અહીંયા. અનાદિથી જીવ સત્તારૂપ પદાર્થ છે, જીવ છે, એ છે, એનું હોવાપણું છે, અસ્તિત્વ છે, અને એનું આમ જ પરિણમન આ જ રીતે છે, આ એની સત્તા. બીજી વાત કહી કે દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. જો પહેલી વાત કહી એટલે એમાં નાસ્તિકતાનો તો જે વાત હતો એ વાતનો તો બધો એનું નિરાકરણ થઈ ગયું. જે નાસ્તિક લોકો માનતા નથી ને કે કોઈ જીવ છે એની વાતનું નિરાકરણ પહેલા જે વાત આપી વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા કરી એમાં જે વાત નિરાકરણ થઈ ગયું. એમ અન્ય મતમાં અન્ય પ્રકારે જે જે વાતો છે બંધાનું એમાં નિરાકરણ થયું, ખંડન થયું છે, એટલે એનું આપણે વધારે ફરીથી પાછો વિસ્તાર કરતા નથી. પણ બીજું જે છે એનો આપણે વિચાર કરીએ તો બીજામાં એમ કહે છે કે દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. એ સત્તા પણે છે, હોવા પણે છે, એટલું જ નહીં પણ એ પોતે ચેતનામય છે, ચૈતન્યપણું એનું એ મુખ્ય છે, એના અનંત ગુણો છે. પણ એમાં જે મુખ્ય જે કંઈ છે જેના દ્વારા એ બીજા દ્રવ્યોથી જુદો પડે છે એની અહીંયા વાત લીધી છે કે એ દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે, ચેતના રૂપ છે. અને ચેતનામાં દર્શન અને જ્ઞાન બંને ઉપયોગાત્મક છે. દર્શન પણ ઉપયોગાત્મક, જ્ઞાન પણ ઉપયોગાત્મક. ઉપયોગાત્મકનો અર્થ એ થાય છે કે એ જ્ઞાન અને દર્શન જે કાર્ય કરે છે તે એક ઉપયોગ સહિત કાર્ય કરે છે, એટલે કે એનું જ્યાં લક્ષ્ય જાય છે ત્યાં એનું પરિણમન દેખાય છે, તેના વિશે પરિણમન દેખાય છે, અનુભવમાં આવે છે, ખ્યાલમાં આવે છે. એટલે કે ઉપયોગ જ્યાં જાય છે, જેની સાથે ઉપયોગ જોડાય છે, એનું પરિણમન એટલે કે એનું પરિણમન એટલે કહેતા એનું જ્ઞાન કરે છે. કે જ્ઞાન શું કરે છે પરિણમનમાં, એ જ્ઞાન એ પર્યાયમાં એના સંબંધીનું જ્ઞાન કરે છે. દર્શન તો એના સંબંધી ને જાણે છે, દેખે છે. એ દેખવું અને જાણવું, એ દેખવાની ક્રિયા જે થાય છે એમાં પણ એનો ઉપયોગ જ્યાં જાય છે, જ્યાં લક્ષ્ય જાય છે, જ્યાં જોડાય છે એને એ દેખે છે, જાણે છે. તો પણ જ્યાં એનો ઉપયોગ જાય છે એને એ જાણે છે. એટલે એ દેખવા અને જાણવાનું, દેખવાનું અને જાણવાનું જે થાય છે એ ઉપયોગાત્મક છે. એટલે જ્યાં ઉપયોગને લઈ જાય તેનું એને દેખવું જાણવું થાય. આ વાતને પણ ખૂબ સમજવાની છે, કેમ કે ઉપયોગ દ્વારા આપણે દેખવું અને જાણવું કરીએ છીએ, દર્શન અને જ્ઞાન કરીએ છીએ. આ અતિ મહત્વની વાતને આપણે ભૂલી ગયા છીએ કે આપણો ઉપયોગ આપણને ખ્યાલ નથી અને જાણ બહાર બધે ફર્યા કરે છે. એક મિનિટમાં તો કેટલાય પ્રકારે આપણે વિચાર કરી નાખીએ. અહીંયા બેઠા બેઠા દિલ્હી જઈએ, દિલ્હીથી કલકત્તા અને કલકત્તાથી બેંગ્લોર પણ ચાલ્યા જઈએ, ફરી પાછા અહીંયા દલાસ આવી જઈએ, દલાસ થી ફરી પાછા એલએ આવી જઈએ, એલએ થી ફરી પાછા શિબિરમાં ચાલ્યા જઈએ ડીસી ને બધું. એક મિનિટની અંદર તો કેટલાય પ્રકાર ક્યાંય ફરીને. મન છે ને વાંદરા જેવું છે, માકડા જેવું છે. મન જેમ માકડું જેમ કૂદકા માર્યા જ કરે, માર્યા જ કરે, એમ મન કૂદકા માર્યા કરે, વિકલ્પો કર્યા કરે, અને વિકલ્પોની સાથે ઉપયોગ રહે. એટલે એ વખતે એ મનની સાથે રહ્યો હોય એટલે કેટલી બધી જગ્યાએ જોડાઈ જાય, અને એટલી બધી જગ્યાએ જોડાય, અને એ બધા વિશેનું એ જ્ઞાન જે પ્રકારે કરે તે જ્ઞાન કરવું એટલે એને એને એ અનુભવે છે. જ્ઞાન એ અનુભવનો વિષય છે. તે ઇન્દ્રિય દ્વારા જુએ છે તો ઇન્દ્રિયો સાથે જોડાય છે એનો ઉપયોગ, તો એનું જ્ઞાન કરે છે. કાનથી સાંભળે છે તો એનું જ્ઞાન કરે છે. પણ એ વખતે કાનથી સાંભળતો હોવા છતાં ઘણી વખત એ પોતે વિચારમાં ચડ્યો, વિકલ્પમાં ચડ્યો છે, તો બીજા કોઈ વિકલ્પમાં રહ્યો છે, તો એનો ઉપયોગ ત્યાં રહ્યો છે. એટલે આ ઉપયોગ વસ્તુ છે એને બહુ સમજવા જેવી છે. અને સંઘની પચેન્દ્રિયને માટે એક સારી વાત શું છે તો કે ઉપયોગ એના વિકલ્પોની સાથે હોય છે, એના વિકલ્પોની સાથે હોય છે. એટલે ઉપયોગ જ્યાં જરાય ત્યાં જ એ વિભાવ ભાવે પરિણમન કરે છે ને, એને એ પાછું વાળી શકે છે. એના વિકલ્પોને એ પોતે પોતાના સ્વરૂપ તરફ લઈ જાય, એના વિકલ્પો સ્વરૂપના લક્ષ્ય થવા માંડે તો તરત જ એ પલટો ખાઈ શકે છે. ઉપયોગને એ બહારમાંથી અંદરમાં વાળી શકે છે. સંઘનીને એમાં વધારે સગવડ છે. સંઘની પચેન્દ્રિયને એ મોટામાં મોટી સગવડ મળી છે કે વિકલ્પો એ ગમે તેવા પણ કરી શકે, પાપના પણ કરે, પુણ્યના પણ કરે, અને શુદ્ધ વિકલ્પનો વિચાર કરે, અને એવા વિકલ્પો હોય તો એ રીતે એ પોતે ઉપયોગને પલટાવીને અંદર તરફ લઈ જઈ શકે છે. તો આ જે છે એ બધું જ્ઞાનને કારણ છે, દર્શનને કારણ છે. એટલે કે દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે, એને લીધે થઈને એ એના ઉપયોગને જ્યાં લઈ જાય છે એનું દર્શન અને જ્ઞાન કરે છે, અને એના ઉપયોગને એ ધારે ત્યારે એ જેમ પલટવા હોય તેમ પલટી શકે એવો પોતે સક્ષમ છે. કોઈ એને એમ એના ઉપયોગને ગમે ત્યાં લઈ જાય એવું છે જ નહીં. એની નબળાઈને કારણે ગમે ત્યાં એનો ઉપયોગ ભટકે એ વાત જુદી છે. બાકી એને ન જવું હોય તો ના જાય. એ મેથેમેટિક્સના ક્લાસમાં બેઠો છે બરાબર, અને જો એને મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી પડતો તો એનો ઉપયોગ મેથેમેટિક્સમાં નથી રહેતો. ગમે તેટલું સામે પેલો પ્રોફેસર ટીચર ગમે તેટલું ભણાવે, ગમે તેટલી માથાકૂટ કરે, મહેનત કરે, પણ એનો ઉપયોગ ક્યાંક બીજે રખડતો હોય, બહારમાં ક્યાંક રખડતો હોય, નથી ઇન્ટરેસ્ટ પડતો તો નથી ઉપયોગ ત્યાં રહેતો. એટલે કોઈ એના ઉપયોગને દોરી જાય એવું તો છે નહીં. એનો ઉપયોગ છે એટલે એના જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. એનો ધણી એ છે, એના ઉપયોગને જ્યાં વાળવો હોય ત્યાં વાળી શકે એવો એ સમર્થ છે. અને એને લીધે તો આ મહાપુરુષો પોતે પોતાના ઉપયોગને સ્વરૂપ તરફ વાળી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી શક્યા. જો એવું ન હોત તો એ થાત જ નહીં. તો એવો ચેતનામય ઉપયોગ કે જ્ઞાન દર્શનની ચેતના સ્વરૂપ આ આત્મા, એ એની મોટી વાત છે, એ મહાનતા છે. સૌથી મોટી જો કોઈ વાત હોય તો આ વાત છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. દર્શન જ્ઞાનના પરિણમનની વાત અહીંયા લીધી છે. દર્શન જ્ઞાનના પરિણમનની વાત એટલે જ્યાં જ્યાં એ ઉપયોગ સહિત એ જ્યાં જોડાય છે ત્યાં એને દેખે છે અને એને જાણે છે. ત્રીજી વાત એ લીધી, ત્રીજો ધર્મ એ લીધો કે અનંત ધર્મ સ્વરૂપ એ દ્રવ્ય છે. દ્રવ્ય છે એટલે વસ્તુ છે, કંઈ છે જ નહીં એમ નથી. એ કંઈ આકાશના ફૂલ જેવી વાત નથી, ના એ છે. આકાશના ફૂલ કહેતા કંઈ છે જ નહીં, જ્યારે અહીંયા તો છે, વસ્તુ છે, એનામાં વસ્તુત્વ ગુણ છે. અને એ શું છે તો કે અનંત ધર્મ. અનંત ધર્મ કહેતા અનંત ધર્મ પણ આવી જાય અને અનંત ગુણ પણ એમાં આવી જાય. એનો એક રૂપ પદાર્થ છે, એના દ્વારા જ બન્યો છે. પ્રવચન સારમાં તો એમ જ આવે છે કે ગુણો દ્વારા જ એ બન્યો છે, ગુણો દ્વારા જ એ બન્યો છે. એટલે અનંત ધર્મ કહેતા અનંત ધર્મો અને ગુણો, ગુણો છે અને પર્યાય છે, આપણે વાત એ કરી છે. એવા અનંત ધર્મ સ્વરૂપ એ દ્રવ્ય છે, એ વસ્તુ છે, એ એવો પદાર્થ છે. ખાલી કંઈ એમ નથી કે આકાશના ફૂલ જેમ કંઈ છે જ નહીં, કંઈ નથી એમ નથી, ના એ છે, એ દ્રવ્ય છે. એ ત્રીજી વાત મહત્વની લીધી. ચોથી વાત ગુણ પર્યાય વાળો છે અને જીવ નામની વસ્તુ ગુણ પર્યાય વાળી છે, એનું પરિણમન છે અને એની પર્યાય થાય છે. અને પર્યાય અને ગુણમાં ગુણો છે અને પર્યાય છે તો કઈ રીતે છે? તો પર્યાય ક્રમમાં છે, એક પછી એક પછી એક પર્યાય થાય છે. જ્યારે ગુણો છે તે અક્રમવર્તી છે અથવા તો સહક્રમવર્તી છે, એક સાથે બધા રહ્યા છે. જ્યારે પર્યાય છે તે એની પર્યાય થયા જ કરે છે, પર્યાયનો આખો પ્રવાહ છે. એક પર્યાય પછી બીજી પછી ત્રીજી પછી ચોથી, અને એ બધી પર્યાયો એની અનંતકાળથી થઈ રહી છે અને અનંતકાળ સુધી થવાની છે. એ આખો પ્રવાહ છે. એને ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનકાળમાં તો આપણે એને લક્ષિત કરીએ છીએ, ખરેખર એ પર્યાયનો આખો પ્રવાહ છે. અને એવા આખા પર્યાયના પ્રવાહને સર્વજ્ઞ જુએ છે, એટલે એ સર્વજ્ઞ દરેક પદાર્થની બધી જ પર્યાયોને જાણે છે, ભૂતકાળની વર્તમાનકાળની અને ભવિષ્યકાળની, કેમ કે પ્રવાહ રૂપે છે. ભૂત ભવિષ્ય વર્તમાન રૂપે એમ નથી, એ પ્રવાહ છે. એટલે ગુણ છે અને ક્રમે પર્યાય છે, એક પર્યાય પછી બીજી પર્યાય. અને એ એક પર્યાયથી બીજી પર્યાયને આપણે જુદી પાડીએ છીએ તો એ સમયની સાપેક્ષતા, એટલે ટાઈમ, સમય એટલે કાળ, એની સાપેક્ષતાથી આપણે જુદી પાડીએ છીએ. એક સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય. સમય એટલે કાળ, કાળનું જે વર્તના ગુણ છે ને, એ વર્તના ગુણથી કાળનું વર્તન થાય, વર્તના થયું થાય છે. તો એ એક સમય જે છે એ માપ, એ એક સમયમાં એ વખતે એની સાપેક્ષતા સ્વીકારી, એ વખતે જે પર્યાય હતી તે બીજા સમયે હતી પર્યાય તે, એમ સાપેક્ષતા સ્વીકારીએ. એટલે એ ક્રમમાં પર્યાય થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે એવા ગુણ, સવર્તી ગુણ સાથે રહેલા ગુણ અને એની પર્યાયો, ક્રમવર્તી પર્યાયો, એવા ગુણ પર્યાય સ્વરૂપ આ જીવ નામની વસ્તુ છે. એ ચોથી વાત કરી. પાંચમી વાત છે એમાં તેનું સ્વ પર પ્રકાશક જ્ઞાન. અનેક આકારરૂપ એક જ છે. જ્ઞાનમાં એ અનંતને જાણે, લોકને જાણે એટલે કે લોકાકાશને જાણે અને અલોકાકાશને પણ જાણે, કે અલોકાકાશ અનંત છે. આ રીતે એ છ છ દ્રવ્યોને જાણે, ક્યાં જાણે, ક્યારે જાણે, તો એ પોતાને પૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ થાય છે, એટલે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એને બધું સ્પષ્ટ, એ બધું જણાય એવો એનો સ્વભાવ છે. અને એવો જે સ્વભાવ જે છે એ સ્વભાવને કારણે એ બધું જાણે છે, તો બધાને પ્રકાશે છે. જેને જાણે છે એને એ પ્રકાશે છે, જેના સંબંધીનું એનું જ્ઞાન છે એ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. સ્વને જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે તો સ્વને એ પ્રસિદ્ધ કરે છે, પરને જાણે છે તો પરને પ્રસિદ્ધ કરે છે. એટલે એ જ્ઞેય માત્રને જાણે છે તો જ્ઞેય માત્રને પ્રકાશે છે, એટલે એમાં સ્વ પણ આવી જાય અને પર પણ આવી જાય. એટલે તેનું સ્વ પર પ્રકાશક જ્ઞાન, જ્ઞાન સ્વ અને પરને પ્રકાશનારું જ્ઞાન, એ અનેક આકાર રૂપ એક છે. જ્ઞાન એક છે અને એ જ્ઞાનમાં એ અનેક આકારો જે છે જ્ઞેયના, એ બધા જ સમાય છે. જુદું જુદું જ્ઞાન નથી. એને માટે એક જ્ઞાન એક છે, અરીસો એક જ છે અને એમાં કેટલાય પ્રતિબિંબો એક સાથે અંદર પડે છે. એટલે એ એક આકાર રૂપ એક છે સ્વ પર પ્રકાશક જ્ઞાન. જ્ઞાનમાં એ અનંતને જાણે, અનંતને જાણે અને લોકાલોકને જાણે, છતાં જ્ઞાનની પર્યાય એક રૂપ છે. એક જ સમયની પર્યાયમાં બધું જણાય. આ એક જ સમયની પર્યાયમાં કઈ રીતે બધું જણાય એ આપણે પહેલા કરી ગયા અરીસાના ઉદાહરણથી સમજીને, કે એક સાથે એક હજાર માણસો સામે, અરીસાની સામે છે ને, બધા હજાર હજાર જે મુવમેન્ટ કરે એ એકી સાથે બધાની અંદર એ જ સમયે થાય છે, અરીસામાં દેખાય છે, પ્રતિબિંબિત થાય છે. એ જ રીતે જગતના બધા જ જ્ઞેયો એ એક સમયમાં એમાં દેખાય છે, એવું એ જ્ઞાન. છઠ્ઠી વાત લીધી છે કે વળી તે જીવ પદાર્થ કેવો છે, તો કે આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. બીજા જે ચાર જે છે પૂતગળ સિવાયના, એમના તો શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે અને એમના પરિણમન એમના ગુણ પ્રમાણે થાય છે, ધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાયનું, આકાશ અને કાળનું. અને એ સિવાય એક પૂદગળ છે કે જેનું પરિણમન બે પ્રકારે થાય છે. એક પૂદગળ પરમાણુ લઈએ તો એનું શુદ્ધ પરિણમન નિર્મળ પરિણમન થાય છે. જ્યારે એ પરમાણુઓ ભેગા થાય છે અને સ્કંદ રચાય છે તો એ સ્કંદનું પરિણમન એ વિભાવ પરિણમન છે, એ શુદ્ધ પરિણમન નથી. પણ એ પાંચેથી જુદો ભગવાન આત્મા જે છે એ કેવો છે? એ ચૈતન્ય સ્વરૂપ છે અને ચૈતન્યપણાને કારણે એ બધાથી જુદો પડે છે. એ બધાની સાથે રહ્યો હોય છતાં પણ એ બધાથી જુદો પડે છે. એનામાં જ જ્ઞાન કરવાની શક્તિ છે, બીજા પેલા પાંચમાં જ્ઞાન કરવાની શક્તિ નથી. પરિણમન થાય ભલે થાય, પણ પરિણમન જે થાય છે તો અહીંયા જીવને તો પરિણમન કરવું અને જ્ઞાન કરવું, સમય શબ્દ જે આપણે લીધો એમાં એ બધી વાત આવી ગઈ. એ કઈ રીતે છે? અય શબ્દ લીધો, સમ અને અય સમયમાં, એટલે એ દ્વારા એક જ સાથે પરિણમવું અને જ્ઞાન કરવું જે થાય છે એ સમય. એટલે અહીંયા ચૈતન્ય ગુણ સહિત પરિણમન કરનારો જે છે એ સાથે જ્ઞાન કરનારો પણ છે, અને એવું એ બીજા બાકીના પાંચ દ્રવ્યોમાં નથી. એટલે એ એનાથી એ જુદો પડે છે, એનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે. અને એનાથી આગળ એક સાતમી વાત કરી કે એ અનાદિથી કેટલા વખતથી અનંત કાળથી એ જુદા જુદા દ્રવ્ય સાથે એના સંયોગોમાં રહ્યો, એક જ ક્ષેત્રમાં એ સાથે રહ્યો, અને એક ક્ષેત્રમાં એટલે એકદમ નિકટમાં સાથે રહ્યો. જેમ કે શરીર જે પૂદગળનો સ્કંદ છે તે સાથે આ જીવ રહ્યો, અને કેટલા શરીર, અનંતકાળમાં અનંત શરીરો એને પ્રાપ્ત કર્યા, જાત જાતના જુદા જુદા શરીરો, અને દરેક શરીરને પાછા એવા જ એને એવી પર્યાપ્તિ મળેલી હોય જાત જાતની જુદી જુદી, અને એના પાછા નામ પણ હોય, સંજ્ઞા પણ હોય, બધું જ. શરીર છે તો શરીરના જે ભાગ બધા છે એ બધાના નામો હોય છે ને, હાથ પગ આ તે બધું, એ હાથી હોય તો સૂંઢ વગેરે હોય, પૂંછડું હોય, જે જાતનું શરીર હોય એ રીતે, બરાબર છે. તો એ બધા જાત જાતના એ શરીર પૂદગળ સાથે રહ્યો હોવા છતાં એ બેક્ટેરિયા થયો, અમીબા થયો. આપણે અમીબાનો વિચાર કરો ને એટલે બહુ બહુ સરસ રીતે ખ્યાલમાં આવે કે અમીબા થયો, અમીબા જીવ છે ને, એક કોષી જીવ આપણે એમને કહીએ છીએ ને, યુનિસેલ્યુલર. અમીબા થયો, પેરામેશિયમ થયો, બધા એક કોષી જીવ. ત્યાં એ જીવ હતો, એ હતો બરાબર ને, એક ઇન્દ્રિયમાં રહ્યો, વનસ્પતિમાં, બેક્ટેરિયામાં, વાયરસમાં, બધે એક ઇન્દ્રિય જીવો બધા એ રહ્યા છે, એક શરીર છે એને. અને નિગોદમાં તો શરીર પણ પોતાનું નથી, એક શરીરમાં બધા કેટલા બધા છે, અસંખ્ય. નિગોદમાં તો પોતાનું કહેવા પૂરતું શરીર પણ નથી, એટલે આવી રીતે રહ્યો છે. તેમ છતાં પણ એણે પોતાના સ્વરૂપને છોડ્યું નથી, પોતાના મૂળભૂત ગુણને, પોતાના મૂળભૂત સ્વભાવને, પોતાની મૂળભૂત તાકાતને, પોતાની જે શક્તિઓ છે એને એણે છોડી નથી, એમાં કંઈ ફેરફાર થયો નથી. આત્મા કેવો છે? એ આત્મા તો કંઈ બળતો નથી, કપાતો નથી, ભેદાતો નથી, છેદાતો નથી, એની ઉપર કોઈ ઘર્ષણની અસર થતી નથી, કંઈ થતું નથી, એવો એ ભગવાન આત્મા છે. આત્માને બાળી ન શકો તમે, એને કાપી ન શકો, એને છેદી ન શકો, એને ભેદી ન શકો, એમાં કોઈ નુકસાન તમે પહોંચાડી શકતા નથી. જે નુકસાન પહોંચે છે એ બધું ક્યાં પહોંચે છે? નુકસાન ક્યાં પહોંચે છે? આત્મામાં પહોંચે છે? ક્યાંય નુકસાન નથી પહોંચતું. નુકસાન પહોંચે છે તો એના ભાવમાં પહોંચે છે, એ વિભાવ ભાવે પરિણમે છે, એ જ મોટામાં મોટું નુકસાન છે, બીજું કોઈ નુકસાન નથી. શરીરના ટુકડા થવા, એ શરીરની જે ક્રિયા છે એ એના પરમાણુ છૂટા પડવા, એ એના કારણે થાય છે. કોઈ કરે છે? કોઈ માણસ ટપ્પુ મારે છે માટે પેલા કપાઈ જાય છે? એમ છે જ નહીં. ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટતાઓ કરી છે આ વિશે, કે ચપ્પુ એને અડ્યું જ નથી, ગુરુદેવ તો એમ કહે છે. બહુ બહુ સૂક્ષ્મ વાત છે, પણ વાત એમ જ છે. એમ એમ આજે સ્વીકારો કે કાલે સ્વીકારો, એ સ્વીકારા વિના છૂટકો છે જ નહીં પ્રભુ તમારો. ચપ્પુ મારવામાં આવે અને કપાય અને બે ટુકડા થાય તો ગુરુદેવ એમ કહે છે કે ચપ્પુ એને અડ્યું જ નથી. જેના બે ટુકડા થયા છે એ પૂદગળ પરમાણુનો સ્કંદ જે હતો એને એમ જ એ વખતે એની એની સ્થિતિ એમ જ થવાની હતી તો થાય છે. ચપ્પુ પેલું નિમિત્ત કારણ જે છે એ ખરેખર એ કંઈ કરતું નથી. ચપ્પુ જુદું છે, એ બીજો પદાર્થ છે, એટલે જેના ટુકડા થયા એ જુદો પદાર્થ. અને અહીંયા તો જીવ નકામાનો એની સાથે જોડાઈને ભાવ કરે છે, હું કરું હું કરું હું કરું. શું કહે છે નસી મહેતા પણ કહે છે ને, હું કરું હું કરું, એ જ મિથ્યા અભિમાન. સકટનો ભાર જેમ સ્વાન તાણે, ગાડાનો ભાર, પેલું ગાડાને નીચે ચાલતું કૂતરું, એ કૂતરું એમ માને કે હું ગાડાનો ભાર હું તાણી રહ્યો છું, ગાડાની નીચે ચાલે અને એમ માને. એના જેવું આ જીવ અનાદિથી એ જ કરતો આવે છે કે હું કરી રહ્યો છું, એને કરતા ભાવ છે, ખરેખર એ કંઈ કરી શકતો નથી. એટલે એ જ ક્ષેત્રમાં રહ્યો છે ને, એટલે એને એ મિસ્ટેક થાય છે, ભૂલ થાય છે, એ દ્વિધામાં પડી જાય છે, ભ્રમમાં પડી જાય છે. આ શરીર સાથે રહ્યો અને હાથ હલે એટલે એમ માને કે મેં હાથ હલાવ્યો. શું માને? મેં હાથ હલાવ્યો. અહીંયા તો શું કહે છે પ્રભુ કે ભાઈ તું એનું કંઈ કરી શકતો નથી ને, તારું કંઈ કરી નથી શકતું, તો પછી તું ક્યાંથી એ કરે અને તારામાં એ ફેરફાર કરવાની આવી તાકાત આવી ક્યાંથી? અન્ય દ્રવ્યો સાથે એક જ ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો જ નથી, તો પછી તું પેલા બીજા દ્રવ્યનું કામ કરવા ગયો કેવી રીતે? શરીરના હાથને તે હલાવ્યો કેવી રીતે? જો આ સાતે સાત વસ્તુ છે ને, એમાંથી કોઈ પણ એક વસ્તુ લઈએ ને તો એક દિવસ આખો એમાં નીકળે. આ સાત વાર માટે નક્કી કરી લેવા કે આજે આ વારે આ લેવું, આ વારે આ લેવું, ને એ સાત દિવસ સુધી તમે ચલાવો એક જ લઈને, તો એમાંથી આખો દિવસ નીકળે એવી બધી વાતો મૂકી દીધી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને. શું કહે છે કે ગમે તે સાથે રહ્યો છતાં પણ એ બીજા સ્વરૂપે એ અશુદ્ધ થયો જ નથી, અશુદ્ધ રૂપે પરિણમી શકે જ નહીં. અશુદ્ધ રૂપે પરિણામ તો દેખાય છે, પણ એ ખરેખર એ ત્યાં એ કંઈ કરતો નથી, એ તો માત્ર વિભાવ ભાવ જ કરે છે. અશુદ્ધતા તો ભાવમાં જ આવી છે, બાકી એના સ્વરૂપમાં ક્યાંય અશુદ્ધતા નથી આવી. અને એ અશુદ્ધતા જે ભાવરૂપે છે એને વિભાવ કહીએ છીએ, અને એ સમયની પર્યાય છે, એ સમયની એની એવી યોગ્યતા છે. એ કંઈ કાયમ ટકવાવાળી વસ્તુ નથી, એ પર્યાયમાં છે, એ કાયમ ટકીને રહેતી પણ નથી, એટલે એ બદલાઈ જાય છે. એટલે પેલું સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે, કેમ કે આ જે બધું થયું અનેકના સંસર્ગમાં આવવાને કારણે જે કંઈ આપણને દેખાય છે, જે મલિનતા રૂપે બધું જે દેખાય છે, એ બધું તો પર્યાયમાં છે, અને પર્યાય તો બદલાતી વસ્તુ છે. પેલું મૂળ જે પડ્યું છે, આનંદ કંદ ભગવાન આત્મા જે પડ્યો છે, ધ્રુવ ગુણોનો પિંડ, એમાં તો કોઈ બદલાવ આવતો નથી. એટલે ભલે અશુદ્ધ રૂપે પરિણમે તો પણ તેમાં જ રહે છે. અશુદ્ધ રૂપે પરિણમે એટલે એવા કાર્ય કરતો તમને દેખાય, વિભાવ ભાવ રૂપે પરિણમતો હોય ત્યારે, પરમાં જતો નથી, એ પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. આ વાત આખી સુંદર વાત કરી, અને પછી આગળ વાત જે કરી તે કે હવે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમન એટલે શુદ્ધ નિર્મળ પર્યાય, તથા મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રરૂપ પરિણમન, એને અહીંયા સ્પષ્ટ કરવા માટે થઈને કહ્યું કે જે શુદ્ધ પર્યાય જ્યારે થાય છે તે વખતે જીવ એ પોતે પોતાના ભાવે પરિણમે છે, પોતાનો જે સ્વભાવ એના ભાવે પરિણમે છે. જ્યારે એ મિથ્યા દર્શન ખોટું જ્ઞાન ખોટી શ્રદ્ધા રૂપે જ્યારે એ પરિણમન કરે છે, ત્યારે એ પરિણમન જે થઈ રહ્યું છે તે પરના લક્ષે પરભાવે પરિણમન થયું છે, એટલે એ પર સમય છે. એટલે સ્વસમય અને પર સમય એ આ રીતે છે. ત્રણેય કાળે જીવ તો શુદ્ધ જ રહ્યો છે, એને ક્યારેય કોઈ અશુદ્ધિ આવી જ નથી. દ્રવ્યાર્થિક નયનો વિષય છે આ. દ્રવ્યાર્થિક નયથી જોઈએ તો વસ્તુનું સ્વરૂપ કેવું છે, એવું ને એવું નિર્મળ શુદ્ધ છે. પણ પર્યાયને મુખ્ય કરીને જોઈએ તો પર્યાર્થિક નયથી શું છે, તો જીવ ચાર ગતિમાં રખડે છે અને એ એવી પર્યાયમાં એ જાય છે. હવે પર્યાયને મુખ્ય કરીને જોઈએ તો પછી એને મનુષ્યપણું છે, એને દેવપણું છે, એને નારકીપણું છે, એને તિરેન્જપણું છે, એ બધું જ આવે પછી. પણ પર્યાય એ શાશ્વત નથી, પર્યાય ક્ષણિક છે, પર્યાય કાયમ રહેવાવાળી વસ્તુ નથી. પર્યાય થવાનું કારણ શું છે, તો કે જીવનો વિભાવ ભાવ છે, પરના લક્ષ્ય થતો ભાવ છે, એ રાગ દ્વેષ છે એને કારણે છે, અને એ એનું સ્વરૂપ નથી, એના મૂળ સ્વરૂપમાં એ વસ્તુ છે જ નહીં. એટલે જીવ એ મુક્ત દશા પ્રાપ્ત કરી શકે એવો છે, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એવો છે. એ વાત એમાંથી નક્કી થાય છે. એટલે એમાંથી બે વસ્તુ નક્કી થાય છે કે એક તો આવો એ સ્વભાવ વાળો છે અને એવું સ્વરૂપ એ પ્રગટ કરી શકે એવો છે. શુદ્ધ સ્વભાવી છે અને શુદ્ધ સ્વભાવી વર્તમાન પર્યાયમાં નથી દેખાતો તો કંઈ વાંધો નહીં, એ એવી પર્યાય પ્રગટ કરી શકે એવો છે અને એવી પર્યાય જરૂર પ્રગટ કરશે. અને એ પર્યાય પ્રગટ કરવા માટે જે પુરુષાર્થ કરે છે એનું નામ મોક્ષ માર્ગ. એ મોક્ષનો માર્ગ. કોઈ કહેશે કે આમાં કર્મની વાત તો આવી નહીં. પ્રભુ કર્મ શું છે? કર્મ એણે જે કર્યું છે, જે ભાવ કર્યા, વિભાવ ભાવ કર્યા, એ વિભાવ ભાવ કર્યા એટલે એનું પરિણમન એ પ્રમાણે થયું. પછી એને આપણે નામ આપ્યું કે એ કર્મની પ્રકૃતિ, અને એ સાથે જે કર્મના કારણે જે રજકણો હતા એના કારણે બંધાયા, ભેગા થયા, અને એના કારણે ભેગા થયા. નિમિત્ત કારણ અહીંયા એનો ભાવ બંધ છે, પણ પેલા કારણે રજકણોને ખબર પડે છે કે અહીંયા આ જીવે આવા ભાવ કર્યા એટલે મારે આમ બંધાવું. એમને કેવી રીતે ખબર પડતી હોય? તમારા ભાવ શુભ ભાવ થયા એટલે પેલા પુણ્યના જ રૂપે જે બંધાય એવા કારણે રજકણોએ ભેગા થઈને એ રીતે બંધાવું અને પુણ્ય કર્મ બંધાય એ કેવી રીતે એમને ખબર પડતી હશે? એમના તો જીવ પણ નથી, કોઈ એને ભેગા કરે છે, શું હશે? આ વિચાર કરવા જેવી વસ્તુ છે. પ્રભુ એના કારણે જે થઈ રહ્યું છે તે થઈ જ રહ્યું છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા જીવના જેવા ભાવ થાય છે એવા ભાવ બંધ થાય છે, આશ્રવ થાય છે, ભાવ બંધ થાય છે, અને એવા ત્યાં સામે પેલા ઉદગળો જે છે એ રીતે ભેગા થાય છે અને કર્મ થાય છે. એટલે બંને વસ્તુ જુદી છે. બંનેની વચ્ચે માત્ર કોઈ સંટ હોય તો એ નિમિત્ત નૈમિતિક સંબંધ એ એક સંટ છે, બીજું કંઈ નથી. એને જ સમજવાની જરૂર છે એને, કે પેલા કર્મ રજકણો ભેગા થઈને જે કર્મ બંધાયા છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. એને માત્ર પોતે પોતાનો જ વિચાર કરવાની જરૂર છે. કર્મ તો એને કારણે એના નિમિત્ત થયા છે, તો પોતે પોતાના ભાવ અહીંયા સુધારે તો પેલી બાજુ પણ એમ જ થવાનું છે. એના શુદ્ધ ભાવ થાય છે તો પેલી બાજુ એ છૂટી જાય છે. એટલે પોતાનું વિભાવ ભાવે જો પરિણમન થાય છે તો કારણે રજકણો બંધાય છે, અને સ્વભાવ ભાવે પરિણમન થાય છે તો કારણે રજકણો છૂટા પડે છે. બહુ સહેલું છે. એટલે કારણે રજકણોનું જે દ્રવ્ય કર્મનું બંધાવવું અને છૂટવું જે થાય છે એના કારણે થયા જ કરે છે, માત્ર એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે આખી વાત જે છે એના પુરુષાર્થ તરફ વળી જાય છે કે એને શું કરવું જોઈએ, એને પોતાના સ્વભાવ ભાવે રહેવું જોઈએ. આખો માર્ગ આમાંથી આપણને ફલિત થાય છે કે ઓહો, આવો માર્ગ છે, જીવનો આવો સ્વભાવ જ છે. તો પછી એમાં એને કરવાનું શું રહ્યું? તો કે કંઈ ન કરે એ જ કરવાનું છે. શું છે? મહાપુરુષોને ઘણી વાર કહીએ કે મારે શું કરવું શું કરવું, તો કે ભાઈ તું કંઈ ન કર એટલે બધું આવી ગયું. પણ એ સમજે તો થાય ને, કંઈ કરવાનું જ નથી, તું કરું 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 ને છોડ. પણ એને પેલું ભરાઈ ગયું છે ને મગજમાં ઊંધી માન્યતા અન્ય મતમાંથી ને બધેથી કે કંઈક કરે કારણે શું કરવું. એને ગીતામાં પણ કહ્યું છે ને, કર્મ કરે જા કરે જા ફળની આશા રાખ્યા વગર. પણ કોણ કરે? કરવા વાળો કોણ? કર્મણે વાદિકા મા ફલે, શું કરીને આખી વાત કરી લીધી છે. કોઈ વાત જ વ્યસ્તી નથી. કોણ કરે? એ કરી શકતો જ નથી. ત્યાં માત્ર એ વિભાવ ભાવ કરે છે, તો વિભાવ ભાવ બંધ કર. તું જેવો છે એવો એવા ભાવે પરિણમન કર, એટલે તારે કંઈ કરવાનું રહેતું જ નથી. તો આપોઆપ પેલા બધા જે કર્મ જે છે તો ખરી જવાના જ છે, એના સ્થિતિબંધ પૂરા થવાના છે, એ તો જવાના 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 નિશ્ચિત વાત છે. આમાં પુરુષાર્થ આ છે, સત્યનો સ્વીકાર એ પુરુષાર્થ છે. ઘણી વાર આપણે વાત લીધી છે, ફરી પાછી પણ લઈશું. તો આજે હવે આપણે આ બીજી ગાથાનું પુનરાવર્તનમાં જ આપણે 45 મિનિટ તો પૂરી કરી દીધી છે. પણ આજે એક વાત હતી અને મનમાં અંતરમાં થયા કરતું હતું, પછી એમાં વાત નીકળી એટલે એમ થયું કે ચાલો ફરી વાત લઈએ. આપણે ત્રીજી ગાથા ઉપર જઈએ. હવે સમયસારની ગાથા ત્રીજી. આ બીજી ગાથામાં ઘણા ભાવ ભર્યા છે પ્રભુ. સમયસાર આખો અદભુત ગ્રંથ છે, એમાંથી બહાર નીકળીએ નહીં અને એમાં ને એમાં જ રહીએ તો સમ્યક દર્શન થયા વિના રહે જ નહીં. આ નિશ્ચિત વાત છે પ્રભુ. તમે પૂરા ભાવથી આને પકડશો તો એક એક વસ્તુ એક એક ગાથા એવી છે કે જેમાંથી તમને સાચું જ્ઞાન થાય, તમે સાચી શ્રદ્ધા થાય, તમે પૂર્વે જે કંઈ નક્કી કરીને બેઠા છો એ બધું તમારું સરળતાપૂર્વક એ બધું છૂટી જાય અને બરાબર જેમ છે તેમ સ્વરૂપ સમજાય એવી એક એક ગાથા છે. કોઈ પક્ષ રહે નહીં, પક્ષપાત કોઈ પ્રકારનો રહેશે નહીં. તો હવે આપણે ત્રીજી ગાથા લઈએ. તો અહીંયા હવે કહે છે કે આ પ્રમાણે જે દ્વિવિધપણું કહ્યું ને, સ્વ સમય અને પર સમય એ બેપણું કહ્યું ને, એટલે દ્વિવિધપણું છે. એ દ્વિવિધપણું જીવને આવે છે ત્યાં સુધી વાત જે એમાં બીજી ગાથામાં કરવામાં આવી કે બેપણું છે. તો હવે કહે છે કે સમયના એટલે આત્માના આવા વિવિધપણામાં આચાર્ય એમાં બાધા બતાવે છે કે ભાઈ આ વિવિધપણું છે એમાં તો મોટો વાંધો છે. આ બેપણું છે ને, સ્વસમય અને પરસમય, તો કે આવું બેપણું જે છે એમાં તો મોટો વાંધો છે, એમાં બાધા આવે છે. અને એ બાધા શું આવે છે એ વાત અહીંયા ત્રીજી ગાથામાં બતાવે છે. સ્વસમયપણું અને પરસમયપણું એ વાત બંને રીતે વાત જે બતાવી અને એવું દ્વિવિધપણું બતાવ્યું, તો કે દ્વિવિધપણામાં તો એમાં બાધા આવે છે. એ બાધા શું છે તો આપણે અહીંયા એ ગાથા લઈએ, ત્રીજી ગાથા. એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદરો લોકે બંધ કથૈકત્વ તેન વિસંવાદિની ભવતી. આ ગાથા ગુજરાતીમાં લઈએ.
એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં.
આ ત્રીજી ગાથા છે, એનો અહીંયા ગાથાર્થ આપણે લઈએ. ગાથાર્થમાં અહીંયા કહે છે કે એકત્વ નિશ્ચયગત એટલે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે શું સમય હોય એટલે સમય છે, એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકે લોકમાં સર્વત્ર બધે સુંદર છે. શું સુંદર છે? એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે આત્મા છે તે લોકમાં બધે સુંદર છે. તેથી એકત્વમાં બંધ કથા એટલે બીજા ના સાથે બંધની કથા, એ બંધની કથા કેવી છે? તો કે વિસંવાદિની એટલે વિસંવાદ એટલે વિરોધ કરનારી છે. આત્મા પોતે પોતાના એકરૂપ નિશ્ચયથી જે એકરૂપ સ્વરૂપ છે એ સ્વરૂપે એ સુંદર છે, પણ એ બીજા સાથે એના બંધનની કથા જે છે એ બીજા સાથે રહેવાની કથા, બીજા રૂપે બીજાની સાથે મળીને રહેવાની કથા એ સુંદર નથી, એ વિસંવાદિની છે એટલે વિરોધ કરનારી છે. વિસંવાદ ભવતી એનો અર્થ આપણે થોડો વધારે વિસ્તાર કરીએ. ત્રીજી ગાથામાં શું કહેવા માંગે છે જરાક વધારે આપણે સમજીએ કે એક આ વસ્તુ છે ને આત્મા, એ આત્મા વસ્તુ પોતે અનંત ગુણોનો પિંડ હોવા છતાં એક રૂપે છે, એના એ પોતાના જે સ્વભાવ છે એવા સ્વભાવ રૂપે જ છે, તો એ એકત્વ નિશ્ચયગત કહેવાય. આત્મા પોતાના સ્વભાવ ગુણ પર્યાયપણે પરિણમે છે, જે આપણે અગાઉ વાત કરી એ સાત વસ્તુ લઈને, એ જે સ્વરૂપ જે છે એવા સ્વરૂપે એ સ્વસમય અર્થાંત એકત્વ નિશ્ચયગત છે. એ સ્વસમય એવો જે છે તો એ શોભે છે, કેમ કે કુદરતી છે, નેચરલ છે. કોઈ પણ વસ્તુ આપણે કુદરતી નેચરલ જોઈએ તો બરાબર છે, પણ એમાં જો ફેરફારો કરી નાખીએ તો એમાં બગાડ થાય. એકની અંદર બીજું ભેળ કરીએ, ભેળસેળ કરીએ તો શંકર દોષ આવે, ભેળસેળનો દોષ આવે. તો આત્મા પોતાના સ્વભાવ ગુણ પર્યાયપણે પરિણમે છે, સ્વસમય અર્થાત એકત્વ નિશ્ચયગત તે સ્વસમય છે, અને વિભાવપણે પરિણમે અર્થાંત કર્મપુદગળના પ્રદેશોમાં સ્થિત થઈને પરિણમે તે પરસમય છે. એ પરસમયપણું અને એક સમય પોતાનું સ્વસમયપણું એ બેપણું જે છે એ બેપણામાં એ બાધા એ આવે છે કે પેલું સ્વસમયપણું જે છે ને એ સુંદર છે અને બીજાપણું જે છે એ બીજાપણાનું વિભાવરૂપ પરિણમન થવું જે છે એ બાધારૂપ થાય છે. કોને? તો પેલા સુંદરપણાને બાધારૂપ થાય છે. એ સુંદરપણું થવા દેતું નથી, એ બાધાપણું અહીંયા બતાવે છે. શું કહેવું છે અહીંયા? કે સ્વસમયનું પરિણમન છે તેમાં વિભાવનું પરિણમન આવે એટલે એ વિરોધ આવે છે. સ્વસમયપણું જે છે એમાં વિભાવનું પરિણમન ભેગું આવે તો શું થાય? તો કે પેલાને બાધા આવે સ્વસમયપણાને, સ્વનિશ્ચિત ગત રહ્યો નહીં. પછી તો એ ધ્રુવપણે સુંદર રહ્યો છે, પણ પરિણમનમાં સ્વગુણ પર્યાયપણે જો રહ્યો નહીં અને વિકારરૂપપણે એનું જો પરિણમન થઈ ગયું તો શું થાય? તો કે એ પેલું સુંદરપણું છે એને બાધા આવે છે. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય નામનો પદાર્થ છે તે પોતાના ગુણ પર્યાયપણે પરિણમે, અભેદ રત્નત્રયપણે પરિણમે, તે લોકમાં બધે સુંદર છે. એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય એવો જે ધ્રુવ આત્મા, તેના લક્ષ્ય જે પરિણમન થયું તે પર્યાય, તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે. અહીં સ્વપર્યાયરૂપ પરિણમનને આત્મા કહ્યો છે. એકત્વ નિશ્ચયગત કહેતા દ્રવ્ય જે પોતે ધ્રુવ, તેમાં એકત્વપણે પરિણમે અર્થાંત પોતાના સ્વગુણ પર્યાયપણે પરિણમે, તેને સ્વસમય કહેવામાં આવે છે. અને તે લોકોમાં સુંદર છે, લોકમાં સુંદર છે. લોક એટલે આલોક અને લોકાકાશ અને અલોકાકાશ એ બધું જે લઈએ તે પણ એ લોકાકાશનું દ્રવ્ય છે, તો લોકાકાશમાં જ રહેવું છે તો સુંદરતા એની લોકાકાશમાં છે, એટલે લોકમાં સુંદર છે. લોકમાં સર્વત્ર બધે જ એ સુંદર જ છે. પછી એ સુંદર છે તો એ ગમે તે પર્યાયમાં હોય તો પણ, કેમ કે જે સુંદર છે એ તો કોણ છે? પોતે ભગવાન આત્મા જે રીતે છે તે સુંદર છે. પણ એનું પરિણમનની વાત લેવા બેસીએ તો શું થાય? પર્યાય બીજી પર્યાયને જો આપણે લઈએ તો એનું પરિણમન જો બીજા પર્યાયરૂપ જો થઈ જાય છે તો શું થાય? તો પછી એ સુંદરતા રહેતી નથી. એ પર સમય થાય છે તો એ સુંદરતા રહેતી નથી. હવે આ સંબંધી આપણે ઘણો વિચાર કરવાનો છે. આજે તો આપણે ગાથાની શરૂઆત જ છે, એટલે પરના સંબંધથી પરિણમન થાય તે બાધારૂપ છે. અને એવી બાધારૂપ જે વસ્તુ જે છે એને જયસેન આચાર્ય તો એમ કહી દીધું તો કે એ પરિણમન જ ખોટું છે, એ પરિણમન જ ખોટું છે. પેલું સુંદર સ્વરૂપે પરિણમન થાય છે એ જ સાચું પરિણમન આત્માનું કહેવાય, બાકી આ પરિણમન તો અસત્યાર્થ છે. એકત્વમાં બીજા સાથેના સંબંધની કથા, એકત્વમાં બીજા સાથેના સંબંધની કથા જે છે એ તો વિરોધ ઉત્પન્ન કરનારી છે, વિસંવાદીની છે. વસ્તુ પોતે ધ્રુવ આત્મા છે અને તેના આશ્રયે શુદ્ધ ગુણ પર્યાય રૂપે પરિણમે તે સ્વસમય છે. અને આવું સ્વસમયનું પરિણમન છોડીને એ નિમિત્તને આધીન થઈ અને પરના લક્ષ્ય પરિણમે એવું પર સમયપણું જે થાય છે એ વિરોધ કરનારું છે, વિરોધ ઉત્પન્ન કરનારું છે. હવે આના સંબંધી ઘણો વિસ્તાર કરવાનો છે અને વિસ્તાર થશે આગળ આગળ જેમ જેમ આપણે ગાથા કરતા જઈશું, ટીકા ભાવાર્થ બધું, એટલે વધારે સ્પષ્ટતાઓ થશે. તો આજની અત્યારની આ ગાથા સંબંધી આપણે પ્રશ્નો અત્યારે નહીં લઈએ, પણ જ્યારે આખી ગાથા પૂરી થશે ત્યારે એના સંબંધી પ્રશ્ન લઈશું. તો આજે સ્વાધ્યાય પૂરો કરીએ સુખધામ બોલીને. Thank you.